તારીખ 18/9/1992 શ્રી સમયસાર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38.
સંસાર બતાવનારું સર્વજ્ઞનું આગમન છે એમ કહો બતાવતી વખતે શું બતાવ્યું કે શુદ્ધ દ્રવ્ય છે કે નહીં છે એ બતાવ્યું છે કે હું અપેક્ષા રાખી શુદ્ધ દ્રવ્ય છે કે નહીં છે સરળતા ના લીધે સર્વજ્ઞના આગમે શુદ્ધ ચૈતન્ય ભાવ ને અસાધારણ ચૈતન્ય સ્વભાવ ને એક અખંડ નિત્ય અનાદિ નિધન બતાવ્યો શુદ્ધ નહીં શુદ્ધ આત્મ સ્વરૂપ નું જ્ઞાન થતાં પર્યાય બુદ્ધિ નો પક્ષપાત પર્યાય બુદ્ધિ નું જે નિષ્ઠાત્વ છે એ મૂકી જાય છે અથવા જેવો પોતાને છે તેવો અનુભવ કરે છે પરદ્રવ્યો છે પક્ષપાત મૂકી જાય છે ત્યારે શું થાય છે કે પરદ્રવ્યો છે પોતાના તેમના ભાવોથી કે પરદ્રવ્યોની પર્યાયથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાને પોતાના આત્માને પોતાના સ્વરૂપને જીવને જાણે તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવો રૂપે પરિણમતો નથી આ પર્યાય બુદ્ધિ મતતા તેનાથી પણ પોતાને જીને જાણે છે પોતાનું સ્વરૂપ જીને જાણીને એટલે જુદું જાણીને એવા જુદા ભિન્ન સ્વરૂપ નો અનુભવ કરે છે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરે છે એ શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરતા પરદ્રવ્યના ભાવો રૂપે પરદ્રવ્ય પરિણમે છે પણ હું પરિણમ તો નહીં તો પરદ્રવ્ય પરિણમે ત્યારે એ પરદ્રવ્ય મારામાં કઈક ફેરફાર કરે છે તેવું એને લાગ્યા વગર રહેશે નહીં
પરદ્રવ્યો એના ભાવ અને એના નિમિત્તે વિભાવ હોય દ્રવ્ય કર્મ ભાવ કર્મ ન કર્મ એમ લેતું
ત્યારે તે જીવ પરદ્રવ્યના ભાવો રૂપે પરિણમતો નથી અથવા પરદ્રવ્યના ભાવોમાં અથવા પરદ્રવ્યમાં ક્યાંય રમતો થતો
નથી
જેમ કે શરીર શરીર મારું છે એમ લાગતો
નથી
એવો અનુભવ નથી થતો શરીર સંયોગ રૂપે કુદરતી છે એમ એમ જણાય છે પણ મારું છે એમ જણાતો
નથી
પછી બીજા સંયોગમાં
લઈ લેવાનું
ભીન જણાતા નમત્વ નો અભાવ થાય છે સમ્યક પ્રકારે નમત્વ નો
અભાવ
તેથી કર્મ બંધાતા નથી જ્યારે પરદ્રવ્યના ભાવો રૂપ જીવ પરિણમતો નથી ત્યારે એને કર્મ બંધન પણ
નથી
અને કર્મ બંધન ને હોવાથી સંસારની પણ નિવૃત્તિ
થઈ જાય છે
કર્મ નો અભાવ થતા સંસાર નો નાશ થાય છે આ રીતે સંસાર નો અભાવ છે
બહુ સરસ રીતે
આવો શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરવો તે સંસાર ના અભાવ નું કારણ
સત્તા નિર્જરા કીધું
એક શુદ્ધ રૂપ યોગમાં ઉત્કૃષ્ટ તપ સમાય છે,
સમાય
ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ વ્રત આજે બધો એના
સમાય
છે બીજો કોઈ ઉપાય
નથી. એટલો ગૌણ કરો કારણ નથી,
એટલો ગૌણ કરો કે જાણે
નથી.
અને એમ કરાવીને શુદ્ધ નિશ્ચયને સત્યાર્થ કરીને તેનું આલંબન, શુદ્ધ ગૌણ કરીને તેનું આલંબન છોડાયું છે, નિશ્ચયને સત્યાર્થ કરીને મુખ્ય કરીને તેનું આલંબન લીધું છે, એમ આલંબન ને બદલી કરી છે.
બરોબર, આલંબન
જીવના પરિણામ સ્વરૂપ નું જ્ઞાન કરાવીને એને ગૌણ કરાવ્યું છે, આને મુખ્ય કરાવ્યું છે, આલંબન આપ્યું છે.
શુદ્ધ નહીં ને આલંબન લેવું એટલે
શુદ્ધ નિશ્ચયને સત્યાર્થ કરીને, એટલે શુદ્ધ નિશ્ચયનો વિષય છે ને લેવાનો, પર્યાયની લેવી, નહીં તો પર્યાયની ભાષા ટૂંકી કરે છે પણ એના વિષયને સત્યાર્થ કરીને, એટલે શુદ્ધાત્મ સ્વરૂપને સત્યાર્થ આત્મા કરીને તેનું આલંબન લેવડાય છે. બીજી રીતે પણ વિચારીએ તો જે શુદ્ધાત્મા છે એ પરમોત્કૃષ્ટ પરમપદ પરમેશ્વર પદ છે, અને વિભાવ ભાવો છે એ તુચ્છ ભાવો છે, અને સુખદોને તો કાંઈ ખરેખર આત્મા સાથે સંબંધ જ
નથી.
એ તો નથી, સુખનું કારણ નથી, એ
સુખનું કારણ,
સુખનું કારણ વિભાવ છે, સુખમય છે અને દુઃખનું કારણ.
આટલી જ રમત છે.
હવે આ હૈયાતી બંને ની છે.
બરોબર, પસંદગી
આજી પોતે પરમેશ્વર પોતાના નિજ પરમેશ્વર પદને ભૂલીને સર્વસ્વપણે કર્મ કર્મ નો ઉદય અને વિભાવ વિભાવ ને પોતાપણ કરીને પોતાનું માનીને દુઃખી
થઈ રહ્યો છે,
અને એ દુઃખ માંથી છૂટવા નો ઉપાય શોધી રહ્યો છે. એને શ્રી ગુરુ ઉપાય બતાવે છે કે શોધે છે ભગવાન આત્મા, સુખ ધામ જે છે એને તો મુખ્ય કર, એનું આલંબન લે, અને આ આલંબન શોધી લો.
આલંબન કઈ રીતે લેવું, લેવું એટલે શું આલંબન લેવું,
આલંબન
લીધું પરનું
ઠીક છે. મને અત્યારે વાંધો નથી, મારા ઘરમાં પૈસા છે, મારા ઘર છે, મારા પૈસા છે, અને મારા જીવન જરૂરિયાતની ચીજો છે, મને એનાથી ખુશી થઈ જાય છે, એટલે મને વાંધો નથી. એવા જે પુષ્કળ પરમાણુની પર્યાવરણનો આધાર લેવો, એનું નામ આલંબન લીધું.
બરોબર,
તપાસી લેવું કેવી રીતે.
હા જી, બરોબર, એમ
બરાબર છે,
બરાબર એમ જ.
હું નિરાલંબ નિરપેક્ષ આત્મા છું, મારા અનંત સુખ થી ભરેલો છું, મારા મારી અનંત જીવત્વ શક્તિ થી હું અનાદિથી અનંત કાળ પર્યંત જીવી રહ્યો છું, એવું જે પોતાના સ્વરૂપ નું આલમ બનાવે છે. તો બે યાદી તો સંયોગ ની પણ છે અને અહિયાં તો પરમેશ્વર પદ ની છે. પરમેશ્વર પદ ને છોડીને જે સ્વર પદાર્થો છે એની અહિયાં તો અવલંબન લે છે અને દુઃખ થાય છે.
બરોબર,
પછી દુઃખ નો ઉપાય જોતો આવે છે અને એમાં જ લાગુ થાય છે.
સોગાની માં અનેક બોલ માં આવે છે કે ધ્રુવ માં પણ કરવું, ધ્રુવ આ એક જ છે.
બઉ
સરસ આવ્યું.
અને સત્યાર્થ વસ્તુ સ્વરૂપ ની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતો પૂર્ણતા થઈ ગઈ પછી મુખ્ય ગુણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. આનું આલંબન છોડાવું, નાનું આલંબન કરાવું, જ્યાં સુધી ઊંચું આલંબન હતું ત્યાં સુધી શુદ્ધ આલંબન લેવાનું કીધું.
બરાબર,
પણ જયારે વસ્તુ સ્વરૂપ પોતાનું પણ પોતાને અનુભવે છે ત્યાં પછી એને કોઈ વાત કરવાની રહેતી
નથી. એટલે પૂર્ણતા થઈ જાય પછી ની વાત છે.
પૂર્ણતા થાય અથવા જેટલા અંશે જ્ઞાતા દ્રષ્ટા પણ થાય એટલા અંશે જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રોપર બધું જ્ઞાતા થઈ જાય.
બરોબર, બરોબર.
પછી એને એ ઉપાધિ નો વિકલ્પ
નથી.
જેટલું એ પણ કરવું હતું તે થઈ ગયું, ઉપાધિ પણ કરવું હતું તે
થઈ ગયું, પ્રતિકૃતિ થઈ ગયું.
પ્રતિકૃતિ પ્રતિકૃતિ પણ જેટલા અંશે છે
છે
એટલા અંશે એ પ્રશ્ન રહેતો
નથી. હા જી,
આ કથન થી એમ ન સમજી લેવું કે શુદ્ધ ને સત્યાર્થ કયો તેથી અશુદ્ધ ને સર્વથા અસત્યાર્થ છે. આ તો કહેવા માટે એમને આ અસત્યાર્થ તો પણ એ મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત, સર્વથા એ વાત
નથી.
કેમ કે એમ માનવાથી વેદાંત મત વાળા જેવો સંસાર ને સર્વથા અવસ્તુ માને છે વસ્તુ નથી, પર્યાવરણ નથી અને વિભાવ પણ નથી. એકાંત નથી એમ માનવામાં આવશે આલંબન પણ વેદાંતિ નું મીઠા દ્રષ્ટિ પણ
લાવશે.
સંયમ દર્શન ના વિષયમાં આ વાત છે. માત્ર પછી પ્રદાન કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ
શકાય.
નામ પ્રધાન પ્રધાન
શ્રદ્ધાની વાત બરોબર.
ભગવાન જિનેન્દ્ર પરમાત્મા નો જે મત અથવા અભિપ્રાય છે એ અભિપ્રાય નું સેવન કરવું,
સેવન
સેવન તો એમના અભિપ્રાય નું કરવું,
બરોબર,
સેવન બીજું ના કરવું,
એની
મુખ્યતા કરવાની હોય તો પણ ત્યાં એકાંત થાય એમ તો કરતા
નહીં.
આ ગાથા સૂત્ર નું વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્ય પણ કહ્યું છે, ચુંચુંદાચાર્ય દેવ ના સૂત્ર નું વ્યાખ્યાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકારે પણ કહ્યું કે કહ્યું છે કે આત્મા વ્યવહાર ની દ્રષ્ટિમાં જે સૂત્ર તો શુદ્ધ લઈને સ્થાપે છે અને ટીકાકાર આચાર્ય અશુદ્ધ ના કથન ને વચ્ચે શું કરવા સ્પષ્ટ કરે છે. સૂત્ર ની અંદર તો શુદ્ધ નહીં થતો છે, પછી ટીકા નો અશુદ્ધ ની વાત કરવા લાગી છે. આત્મા વ્યવહારની દ્રષ્ટિમાં પરંતુ કોણ કરવા યોગ્ય છે? પરંતુ કોઈને શું કહે છે? કોણ કરવા યોગ્ય છે? પરંતુ સુધની દ્રષ્ટિમાં એ વાત સુનાઈ દો.
એનું સેવન કરવું જીન પછી શ્રી રમન તે આવે છે.
પરંતુ
પોતે
ચૈતન્ય શક્તિ માત્ર છે, તે અસ્તિત્વ લીધું.
ચૈતન્ય શક્તિ
શુદ્ધ દ્રવ્યાસિકનો વિષયભૂત જે આત્મા વજસ્પ્રષ્ટાદી પાંચ ભાવથી રહિત છે, કે વ્યવહારના ભાવથી
રહિત છે,
અને શુદ્ધ ચૈતન્ય શક્તિથી રહિત છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે, એવી ઇન્દ્રિય શક્તિ છે, તે આત્મામાં
છે,
જાણે તો છે, જાણે તો પણ
છે.
વળી તેની વ્યક્તિ ચૈતન્ય શક્તિ તો આત્મામાં શક્તિ રૂપે છે, એટલે પરોક્ષ છે, પ્રગટ નથી, પણ
પરોક્ષ છે.
પ્રગટ નથી, અવ્યક્ત છે, શક્તિ રૂપ હોવાથી
અવ્યક્ત,
વ્યક્ત નથી પણ
અવ્યક્ત
રૂપ છે. અને તેની વ્યક્તિ કે તેની વ્યક્તિ છે, તે સંસાર અવસ્થામાં કર્મ સંયોગથી મતિ સૂચના આદિ જ્ઞાન રૂપ છે. ચૈતન્ય શક્તિ ની વ્યક્તિ પર્યાય છે, તે
જાણવું,
મન પૂર્વક પણ છે અને મન સહિત પણ છે અને મન રહિત
પણ છે.
અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે.
બહુ સરસ.
માત્ર હું જોઉં એટલું માનું એમ ન હોય, ન્યાય થી જેટલું સિદ્ધ થતું હોય એટલું માનવું જોઈએ. દેખાય એનું માનવું સિવાય એનું માનવું તે
નાસ્તિક
તો
ચાલી આવે
પુરાણો છે. કોઈ વસ્તુ જ નથી, ગધેડા ને સિંગડા જ નથી. તો હોય કે ન હોય આપણે શ્રદ્ધા રાખવાની, એ જ ગયા વગર શ્રદ્ધા. પણ ન્યાય થી કોઈ વાત નક્કી થતી હોય તો એ જ્ઞાન માં સ્વીકારવી જોઈએ અને શ્રદ્ધામાં પ્રજલી
જોઈએ.
દાખલા તરીકે આ પ્રશ્ન પૂછ્યો છે ફુગાનીજીને, કોણ છે જોઈ શકાશે. ફુગાનીજીને જે પ્રશ્ન પૂછ્યો છે આવો પ્રશ્ન છે, અમને તો આત્મા દેખાતો નથી અને પર્યાય તો અમને દેખાય છે. આગમ છે અને અનુમાન છે, આ ચાર પ્રમાણ થી જો ખ્યાલ માં આવતો હોય તો પર્યાય તો તમને દેખાણી ને, તો પર્યાય અંદર દેખાણી તો કોઈ વસ્તુ છે એને પર્યાય દેખાય. હીરાની ચમક છે અવલંબન લેવા છે.
અને અનુભવ પ્રમાણ
ભગવાન.